તારીખ 1/12/1994 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક 150-152 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 221.
યાદૃક તાદૃગ ઇહાસ્તિ તસ્ય વસતો યસ્ય સ્વભાવોય કર્તુમ નેશ કથંચ નાપિહે પરેહે અન્યાદ્રશ શક્યતે અજ્ઞાનમ ન કદાચ નાપિહે ભવેત જ્ઞાનમ ભવત સંતતમ નાનિન ભવસમ પર અપરાધ જનિતો નાસ્તિહ બંધસ્તવ. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ પરિણામથી શુદ્ધ છે, તથાપિ પંચેન્દ્રિય વિષય ભોગવે છે, ત્યાં વિષયને ભોગવતા કર્મનો બંધ છે કે નથી? શું પ્રશ્ન કર્યો છે? જગતના જીવો સમ્યક દ્રષ્ટિને સમજતા નથી, અથવા જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે એ સમ્યક્ત્વનો પ્રભાવ કેવો છે અને એને લઈને કેટલો મોટો ફેરફાર છે એ વાત સમજાવવાનો અહીંયા પ્રયાસ છે. કે કોઈને એવો પ્રશ્ન થવો સંભવિત છે કે સમ્યક દ્રષ્ટિ જીવ પરિણામથી શુદ્ધ છે, ભલે એમને શુદ્ધતા પ્રગટ થઈ છે, એની સામે વાંધો લઈ શકાય એવું નથી, તો પણ પંચેન્દ્રિય વિષયને ભોગવે ત્યારે એને એ વિષય ભોગવતી વખતે તો કર્મનો બંધ થાય ને? શાસ્ત્ર વાંચે ત્યારે જુદી વાત છે, ધ્યાનમાં બેઠા હોય ત્યારે જુદી વાત છે, અનુભવમાં ઉત્પન્ન થાય ત્યારે જુદી વાત છે, પણ પંચેન્દ્રિય વિષયનો ભોગ એ વખતે પણ એમને બંધ થાય છે કે નથી થતો? બંધ તો એમને થતો હોવો જોઈએ. શું સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી? ચોખ્ખો જવાબ આપી દીધો છે, ગોળ ગોળ જવાબ નથી આપ્યો, ચોખ્ખો જવાબ આપ્યો છે કે એમને કર્મનો બંધ નથી. શું પહેલો શબ્દ એ લીધો જ્ઞાની મોક્ષમાં, છેલ્લા પદના ચોથી લીટી છે ને ત્યાંથી ટીકા શરૂ કરી છે અમે. જ્ઞાની ભોગવતો એમ, એ સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાની એટલે સંબોધન કરે છે, સંબોધન કર્યું છે, એ સમય દ્રષ્ટિ જીવ કર્મના ઉદયથી મળી છે જે ભોગ સામગ્રી, તેને ભોગવે છે તો ભોગ તો કર્મના ઉદયથી આવેલી સામગ્રી છે, તથાપિ તો બંધ નાસ્તી, તો પણ તને બંધ અર્થાત તો પણ જ્ઞાનાવરણાદિ કર્મનું આગમન નથી, તને નવો કર્મ બંધ નહીં થાય. ઠીક, આચાર્ય મહારાજ એમ કહે છે તને કર્મ બંધ નહીં થાય, તો સમ્યક દ્રષ્ટિ થયો છું તો કર્મથી બંધાઈશ નહીં. કેવો બંધ છે, કેવો બંધ તને નથી? કે પરઅપરાધ જનિત ભોગ સામગ્રી તેનું ભોગવવામાં આવવું, તેનાથી ઉત્પન્ન થતો જે બંધ, એ બંધ તને નથી. પરઅપરાધ તારા અપરાધથી તને બંધ થશે, બીજાના અપરાધથી તને બંધ નહીં થાય. એટલે શું કે ઉદયને કારણે જે ભોગની સામગ્રી આવી એને કારણે બંધ નથી, પરિણામ તારા બગડે તો બંધ છે, પણ સમ્યક દ્રષ્ટિના પરિણામ તો બગડતા નથી એમ લેવું છે. એના ઉપર સ્પષ્ટીકરણ હવે આપશે રાજમલજી પોતે. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને વિષય સામગ્રી ભોગવતા બંધ નથી, નિર્જરા છે. બંધ તો નથી એ ચોખ્ખી વાત છે, ઉલટાની એને નિર્જરા છે, કેમ કે નવો બંધ થાય એવા પરિણામ નથી. માટે શું નિર્જરા છે? કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ અવશ્ય પરિણામોથી શુદ્ધ છે. બંધ તો અશુદ્ધતાને લઈને થાય, સમ્યક દ્રષ્ટિને તો શુદ્ધ પરિણામ છે, એ તો ભિન્ન દ્રિય છે, પોતામાં કઈ મેળવતા નથી એટલે અશુદ્ધ થતા નથી, રાગે ભળવતા નથી, અને પરદ્રવ્યનો તો સવાલ નથી. પરદ્રવ્ય તો રાગ, જ્યારે રાગને જ ભેળવતા નથી તો સ્વદ્રવ ને પરદ્રવ્ય વચ્ચેનો પુલ જ નથી, પુલ તૂટી ગયો છે એનો તો. પરદ્રવ્ય તો પરદ્રવ્યમાં છે સ્પષ્ટપણે. સમ્યક દ્રષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે, સર્વથા પરિણામોથી શુદ્ધ છે, અવશ્ય શુદ્ધ છે, જરૂર શુદ્ધ છે, ચોક્કસ શુદ્ધ છે, ભાર દઈને કહે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, સમ્યક દર્શન થતા એવું જ પરિણમન થાય આત્મદ્રવ્યનું, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. આ તો વસ્તુ સ્વરૂપ છે એમ કે છે. શું કોઈ સમ્યક દ્રષ્ટિનો પક્ષપાત કરીને આચાર્ય દેવ નથી કહેતા એમ કે છે. આ તો વસ્તુનું સ્વરૂપ કહીએ છીએ એમ કે છે. પરિણામોની શુદ્ધતા હોવાથી, હોતા એટલે હોવાથી, હોવાને કારણે બાહ્ય ભોગ સામગ્રી દ્વારા બંધ કરાતો નથી એવું વસ્તુનું સ્વરૂપ છે. પરદ્રવ્ય અપરાધ ઉત્પન્ન કરે એવું વસ્તુના સ્વરૂપમાં છે નહીં. જીવ અપરાધ કરે તો એ બંધાય અને નિર અપરાધ રહે તો ન બંધાય. પરદ્રવ્યને કારણે બંધ મોક્ષ નથી. જાઓ શું અહીં કોઈ આશંકા કરે છે, શંકા ન લીધી, શું આશંકા વાળો જીવ લીધો છે. શંકા ના શંકામાં ફેર શું છે? આશંકા એટલે જિજ્ઞાસા છે, સમજવાની જિજ્ઞાસા છે. અને શંકા વાળાને વિશ્વાસ નથી વાતમાં, તમારી વાત ગળે નથી ઉતરતી, વિશ્વાસ નથી. આશંકા વાળાને જિજ્ઞાસા તો પછી કેવી રીતે વાત હશે એમાં? આ કારણ શું આનું? અહીં કોઈ આશંકા કરે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ ભોગ ભોગવે છે તો ભોગ ભોગવતા રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હશે. એ વખતે તો પરિણામ અશુદ્ધ થતા હશે, ધ્યાનમાં હોય ત્યારે ભલે ન થાય. શું ત્યાં તે રાગ પરિણામ દ્વારા બંધ પણ થતો હશે એને, પરંતુ એમ તો નથી. ઠીક, ત્યારે પણ એમ નથી એમ કે છે, ત્યારે પણ ભિન્નતા ચાલુ છે. કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતા ભોગ સામગ્રીને ભોગવતા સામગ્રી દ્વારા તે અશુદ્ધ રૂપ કરાતું નથી. જ્યારે જ્ઞાન શુદ્ધપણે પરિણમે છે કે હું માત્ર જ્ઞાન રૂપે જ છું, જ્ઞાન માત્ર હું છું એમ પરિણમન આવે છે, તો સંયોગો એ જ્ઞાનને અશુદ્ધ કરી દે એવી કોઈ જગતમાં તાકાત નથી. આજ ચર્ચામાં એ વાત આપણે હતી કે કેવળ જ્ઞાનમાં આખા જગતના અનંતા દ્રવ્યો, અનંતા સંયોગો, ત્રણેય લોકના પદાર્થો જણાય છે. એમાં કયો પદાર્થ કેવળ જ્ઞાનમાં અશુદ્ધતા ઉપજાવે? શુદ્ધ જ્ઞાનમાં તો એટલા પદાર્થો જણાતા નથી, એટલે એટલા પદાર્થોનું નિમિત્તપણું પણ નથી જ્ઞાનને. એટલા જ્ઞેયોનું મોટી શુદ્ધ જ્ઞાનને નિમિત્તપણું નથી જેટલું કેવળ જ્ઞાનને છે. તો એક સાથે આખા જગતના બધા પદાર્થો જ્ઞાનમાં નિમિત્ત થાય તો પણ જ્ઞાનને અશુદ્ધિ ન ઉપજાવે, તો પછી થોડાક પદાર્થો જ્ઞાનમાં જ્ઞેય થાય એને કેવી રીતે અશુદ્ધિ ઉપજાવે? એ જગતના પદાર્થો જ્ઞાનને અશુદ્ધ કરે એ વસ્તુના સ્વરૂપમાં નથી, એમ વસ્તુનું સ્વરૂપ છે. એ કહ્યું કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતા ભોગ સામગ્રીને ભોગવતા સામગ્રી દ્વારા તે સામગ્રીને કારણે એના વડે અશુદ્ધ રૂપ જ્ઞાનને કરી શકાતું નથી. કેટલી ભોગ સામગ્રી ભોગવો? અને એ દ્રષ્ટાંત છે ચક્રવર્તીના, ઇન્દ્રોના, એ તો દ્રષ્ટાંત છે. કેટલી ભોગ સામગ્રી ભોગવો તથાપિ શુદ્ધ જ્ઞાન પોતાના સ્વરૂપે, પોતાના સ્વરૂપે એટલે કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપે રહે છે. આ વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાન શુદ્ધ થયું એ શુદ્ધ જ રહે છે, પછી એને અશુદ્ધ સંયોગો વડે અશુદ્ધ કરી શકાતું નથી. જો સંયોગો વડે જ્ઞાનને અશુદ્ધ કરી શકાય તો કેવળ જ્ઞાનમાં મોટી આપત્તિ આવે. એ તો વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુનું એવું સહજ છે, વસ્તુનું સ્વરૂપ જ સ્વાભાવિક જ એવું છે, કે કોઈ કોઈનું ખરાબ કરે એ વસ્તુના સ્વરૂપમાં છે જ નહીં. તે કહે છે વસ્તુનું એવું સહજ છે, તે કહે છે એ હવે શ્લોક દ્વારા આચાર્ય મહારાજ પોતે કહેવા માગે છે. પોતે તો સ્પષ્ટીકરણ આપ્યું, રાજમલજીએ સ્પષ્ટીકરણ પહેલાં આપ્યું, હવે કહે છે હું કહું છું એમ આચાર્ય દેવ કહે છે. જુઓ કે જ્ઞાનમ કદાચન અપી અજ્ઞાનમ ન ભવેત, જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવરૂપ પરિણમું છે એવું આત્મદ્રેવ. જુઓ જ્ઞાનનો અર્થ શું કર્યો, સ્વભાવ પરિણતિ પરિણમું છે એવું આત્મદ્રેવ, તેને અહીંયા શુદ્ધ જ્ઞાન કહીએ છીએ, એને જ્ઞાન કહીએ છીએ. જાણપણું એને જ્ઞાન નથી કહેતા, શુદ્ધપણે પરિણમું એને અહીંયા જ્ઞાન કહે છે. ભિન્ન પડે એને જ્ઞાન કહે છે, ભિન્ન અનુભવ કરે એને જ્ઞાન કહે છે, ભિન્ન જાણે એને જ્ઞાન કહેતા નથી. શુદ્ધ સ્વભાવરૂપ પરિણમું છે એવું આત્મદ્રેવ, તે અનેક પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતા અતીત અનાગત વર્તમાન કાળમાં એટલે ત્રણેય કાળમાં વિભાવ અશોધ રાગાદી રૂપ થતું નથી. ભૂતકાળમાં કોઈ સમ્યક દ્રષ્ટિને એવું થયું નથી, વર્તમાનમાં થતું નથી, ભવિષ્યમાં થશે નહીં, ગમે એવો કાળ હોય, ભૂત ભવિષ્ય વર્તમાનમાંથી ત્રણેય કાળની અંદર કદાચન માંથી ત્રણ કાળ કાઢ્યા, કોઈ કાળે નહીં, ત્રણ કાળમાંથી કોઈ કાળે નહીં અજ્ઞાન રૂપે ન થાય. જ્ઞાન કદી અજ્ઞાન રૂપે ભોગ સામગ્રીને કારણે ન થાય, શું એક સંયોગોને કારણે ન થાય, થાય તો પોતાના અપરાધથી થાય, પણ પરના અપરાધથી કોઈને દોષ થાય એવું બનતો નથી. એનો અર્થ એ પણ થયો, પણ તમે ગુસ્સો કર્યો શું માટે અમને આમ થયું, એ વાત માટે તમે અપમાન કર્યું માટે અમને ગુસ્સો થયો, ખોટી વાત છે. કેમ કે એ તો અન્ય દ્રવ્યનું પરિણમન છે, અપમાન કર્યું કોનું પરિણમન, પરદ્રવ્યનું, એને તને ગુસ્સો કરાવ્યો એ વસ્તુના સ્વરૂપમાં નથી. એમ જ્ઞાની અનુભવે છે અને તેથી એને એ પ્રકારનું અજ્ઞાન થતું નથી. આ સામાન્ય રીતે ભૂલ આવી થાય છે, આ કારણે આમ થયું, આ કારણે આમ થયું, શું તમે અમારા પ્રત્યે એવો વ્યવહાર બરાબર ન કર્યો માટે અમને જરા અણગમો રહીએ છે. ઠીક, તમારો વ્યવહાર બરાબર નથી ને માટે અમને અણગમો રહીએ છે, એ વાત સાચી છે કે ખોટી વાત છે? તમારા કારણે મને દોષ થાય એ વાત સાચી નથી. કેવું છે જ્ઞાન કે સંતતમ ભવત, કેવું છે જ્ઞાન કે શાશ્વત શુદ્ધત્વરૂપ જીવ દ્રવ પરિણમું છે, માયાજાળની માફક ક્ષણિક ક્ષણ વિનશ્વર નથી. આ જે જ્ઞાન છે, જે શુદ્ધરૂપ દ્રવ્ય પરિણમું જીવ દ્રવ્ય, એ શાશ્વત શુદ્ધત્વરૂપ જીવ દ્રવ્ય પરિણમું છે, સોલિડ વાત છે એમ કહેવી છે, નક્કર વાત છે. બોલો, માયાજાળની જેમ ઘડીકમાં વાદળા વિખરાઈ જાય એવું નથી, હું કે ઘડીક વિકલ્પ આવ્યો ને પછી વિકલ્પ ચાલ્યો ગયો એવું નથી. એમને થોડીક વાર તો બહુ સારા ભાવ થયા, પછી અમારા ભાવ બગડી ગયા, ટેકા નહીં એવું નથી. આનું જોર, આનું બળ, આનું ફોર્સ બીજી જાતનું છે એમ કેવું છે. કેમ કે શાશ્વત દ્રવ્ય પરિણમ્યું છે, આ ધ્રુવ દ્રવ્યમાંથી આ તાકાત આવી છે, ધ્રુવમાંથી તાકાત બહાર આવી છે, એની જાત બીજી જાતની છે એમ કે છે. માયાજાળની માફક ક્ષણ વિનશ્વર નથી, ક્ષણમાં નાશ પામી જાય એવી આ વાત નથી. હવે દ્રષ્ટાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ સાધે છે, દ્રષ્ટાંત દ્વારા કે યુક્તિ દ્વારા, કારણ કે જે કોઈ વસ્તુનો જે સ્વભાવ, જેવો સ્વભાવ છે, અનાદિ નિધન છે, તે વસ્તુનો તેવો જ છે. આ એક સિદ્ધાંત છે, દ્રષ્ટાંત તો શંખનું આપશે, પણ આ સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે? કે જે કોઈ વસ્તુનો જે સ્વભાવ છે, જેવો સ્વભાવ છે, તે અનાદિ નિધન તેવો જ સ્વભાવ વસ્તુનો છે. વસ્તુનો સ્વભાવ તો જે છે તે છે, એમાં કોઈ વસ્તુના સ્વભાવમાં ફેર પડી શકે નહીં. જેવી રીતે દ્રષ્ટાંત છે, શંખનો સેજ સ્વભાવ છે, શંખ બધા ધોળા હોય, શ્વેત પ્રગટ છે, તેવી રીતે સમ્યક દ્રષ્ટિનો શુદ્ધ પરિણામ હતો થકો શુદ્ધ છે. શું એ શંખ કાળી માટે ખાય તો ધોળો જ પરિણામ હોય. યુરોપિયનો એક અડદની દાળ ખાય એટલે કઈ કાળો ન પડી જાય. અને આફ્રિકાનો હફસી દૂધ પાક ખાય એટલે કઈ ઉજળો ન થાય, ધોળો ન થાય. કેમ કે તો વસ્તુનો સ્વભાવ છે, એના શરીરનો સ્વભાવ છે, એમ જ પરિણામ થવાનું. પરમાણુ ગમે એ રંગના જાય ને, એ પર્યાય પલટી જવાની. એની અંદર જઈને ધોળા છે એ કાળા થવાના, એ કાળા જ થવાના. કાળા છે એ ધોળા થવાના, એ ધોળા જ થવાના. વસ્તુનો સ્વભાવ કઈ બીજાથી પલટાવી શકાય નહીં. એવી રીતે સમ્યક દ્રષ્ટિનો શુદ્ધ પરિણામમાંનો સ્વભાવ છે શું, પોતાનામાં કોઈને ભેળસેળ નહીં કરવો, પરપ્રવેશપણું ન થવું, એનો સ્વભાવ છે. કઈ સંયોગો અનેક પ્રકારના અનુકૂળ વધી જાય કે પ્રતિકૂળ વધી જાય, માટે એને જ્ઞાનમાંથી અજ્ઞાન થઈ જાય, ભેળસેળ થઈ જાય, પરપ્રવેશ થઈ જાય, અધ્યાસ થઈ જાય, એવું બનતો નથી. પરિણમનની તાકાત ઘણી છે. એમ સાતમી નારકીમાં સમ્યક દર્શન થયા પછી વેદના ઘટી જતી હશે કાંઈ બહારના સંયોગોમાં, સાતમી નારકીમાંથી છઠ્ઠી ન થાય. બીજું તો સૌ બીજું નારકીની ગતિ તો ફરવાનો સ્વભાવ નથી. સાતમીની વેદનાથી છઠ્ઠીની વેદના જેવી પણ ઓછી ન થાય, તો એટલી તીવ્ર વેદના એના સમ્યક દર્શનને માથા કરી દે, સમ્યક દર્શનને મટાડીને એને અશુદ્ધ કરી દે, મિથ્યા દર્શન કરી દે, જ્ઞાનને અજ્ઞાન કરી દે. કે જો એ ન કરી શકે તો પછી વાત પૂરી થઈ જાય છે કે કોઈ સંયોગો ન કરી શકે. શું કીધું? તેવી રીતે સમ્યક દ્રષ્ટિનો શુદ્ધ પરિણામ હતો થકો શુદ્ધ છે. એ તો શુદ્ધ પરિણામે પરિણમવાનો એનો સ્વભાવ છે. એ સહ પરે કથંચન અપી અન્ય દર્શ કરતું ન શક્ય તે વસ્તુનો સ્વભાવ અન્ય વસ્તુનો કર્યો કોઈ પણ પ્રકારે બીજા રૂપે કરવાને સમર્થ નથી. શું કોઈ વસ્તુ બીજી વસ્તુના પરિણામને ફેરવી દે એ વસ્તુના સ્વરૂપમાં નથી. એક દ્રવ્યને બે પરિણામને કરે નહીં, પોતાના પરિણામને પણ કરે અને બીજા પદાર્થના પરિણામને કરે, એમ કોઈ દિવસ બને નહીં. બનારસીદાસજીના પદ છે કે નહીં, એ દોય દ્રવ્ય એક પરિણામ ન કરતું હોય, અને એક પરિણામ એક દ્રવ્ય દોય પરિણામ ન કરતું હોય, એમ કરીને છે કે નહીં પદ. ભાવાર્થ આમ છે કે સ્વભાવથી શ્વેત શંખ છે, તે શંખ કાળી માટી ખાય છે, પીળી માટી ખાય છે, નાના વર્ણની માટી ખાય છે, અનેક પ્રકારની માટી ખાય છે. કાળી માટી ખાઈ જાય એટલે શંખનો માટી ખાવાનો સ્વભાવ હશે. શંખનો જીભ તો જેવી માટી હોય એવી ખાય, કાળી માટી વચ્ચે હોય ત્યારે કાળી માટી પણ ખાય, પીળી માટી વચ્ચે હોય ત્યારે પીળી માટી પણ ખાય. શંખમાં કઈ ફેર પડે નહીં. એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી, પોતાના શ્વેત રૂપે જ રહે છે. વસ્તુનું એવું જ સહજ છે એટલે સહજ સ્વભાવ છે. શું એવું જ સહજ છે એટલે એવું એનું સ્વરૂપ જ સહજ છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ સ્વભાવથી રાગદ્વેષ મોહરહિત શુદ્ધ પરિણામ રૂપનો શુદ્ધ પરિણામ રૂપ છે. લ્યો શુદ્ધ શુદ્ધ ત્રિકાળી સ્વભાવ રૂપ છે એમ નથી કહેતા, એ તો બધા જીવ છે. અહીં તો સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ સ્વભાવથી પરિણામમાં રાગદ્વેષ મોહરહિત શુદ્ધ પરિણામ રૂપ છે. તે જીવ નાના પ્રકારની ભોગ સામગ્રી ભોગવે છે. ચતુર્થ ગુણ સ્થાને ચારે ગતિમાં આ પરિસ્થિતિ ઊભી છે. દેવલોકને દેવલોકના ભોગ સામગ્રી છે, મનુષ્યલોકને મનુષ્યને ઉચિત છે, તિર્યંચને તિર્યંચ ઉચિત છે, અને નારકીને નારકીના પ્રમાણમાં છે બધું. તથાપિ પોતાના શુદ્ધ પરિણામ રૂપ પરિણમે છે. આવો એક સમ્યક્ત્વનો પ્રભાવ છે કે શુદ્ધ પરિણામ રૂપે જ પરિણમે છે, અજ્ઞાન રૂપે પરિણમતા નથી. સામગ્રી હોતા એટલે સામગ્રી હોવાને કારણે અશુદ્ધ રૂપ પરિણામ આવતા નથી. એને ચાલો અને આ સમ્યક દ્રષ્ટિ છે ને એને આવો પ્રતિકૂળ ઉદય આપો, એને ઉપસર્ગ પરિસર કરો, જ્ઞાની મટીને અજ્ઞાની થઈ જશે. એનું અપમાન કરો, ગુસ્સો કરશે એટલે જ્ઞાની મટીને અજ્ઞાની થઈ જશે કે નહીં? એ જ્ઞાની જ્ઞાની રહેવાના છે, કોઈના કારણે અજ્ઞાની થવાના નથી. સામગ્રી હોવાથી અશુદ્ધ પરિણામ એ પરિણમવાતા નથી, એવો વસ્તુનો સ્વભાવ છે, એ પ્રકારનો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યક દ્રષ્ટિને કર્મનો બંધ નથી પણ નિર્જરા છે. જોરથી સમ્યક દ્રષ્ટિને સ્થાયી પાછા આવ્યા. આખા સમયસારમાં આ એક કળશમાં સમ્યક દ્રષ્ટિને બહુ જોરથી સ્થાયી પાછા સ્થાપના કરી છે. સમ્યક દ્રષ્ટિની આવી જોરથી સ્થાપના કર્યા પછી કોઈ ભૂલ કરે, ભૂલ કરે એટલે સમ્યક દ્રષ્ટિ ન હોય અને માને અને ભૂલ કરે, તો એના માટે હવે પછી સ્પષ્ટીકરણ અને ખુલાસો આપવા માટે નીચેના કળશો છે. જ્ઞાનેન જાતુ કર્મ ઉચિતમ, જ્ઞાનેન કર્મ ન જાતુ કર્તમ ઉચિતમ, કિંચિત તથાપી ઉચ્યતે. ભુંક્ષે હંતન જાતુ મે યદિ પરમ દુર્ભુક્ત એ વાસી ભો, બંધ સ્યાદ ઉપભોગતો યદિ ન તત કિમ કામા ચ રોસ્થિતે. જ્ઞાનમ સન્વસ બુંધ્યમ એશ્ય પરથા સ્વસ્ય અપરાધા ધ્રુવમ. અર્થ, હે સમ્યક દ્રષ્ટિ જીવ, કોઈ પણ પ્રકારે ક્યારેય જ્ઞાનાવરણાદિ કર્મરૂપ ઉત્કલ પિંડ બાંધવાને યોગ્ય નથી. તારે કોઈ કર્મ બાંધવો એ તારા માટે યોગ્ય નથી. હવે જ્ઞાનીને પાછા ઉપદેશ આપે છે કે તને એમ કીધું કે તું કામ ભોગ સામગ્રીને ભોગવ એટલે કાંઈ તમે ભાન ભૂલીને ભોગવ અને તને જ્ઞાનાવરણાદિ કર્મ બંધ થાય, જ્ઞાનાવરણાદિ આઘાતી કર્મનો બંધ થાય એવો ઉપદેશ અમારો નથી, એ વાત નથી કરતા અમે. કેમ કે એ તને કાંઈ યોગ્ય નથી. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, અથવા એ રીતે પરિણમતા નથી કે જેથી બંધાય, કર્મથી બંધાય એવું સમ્યક દ્રષ્ટિનું પરિણામ હતો નથી, એમ અમારો કહેવાનો અભિપ્રાય છે. અહીંયા તો પણ કાંઈક વિશેષ છે તે કહે છે, કિંચિત ઉચ્છે તે થોડીક વધારે વાત કરવી છે એટલે અમારે સ્પષ્ટીકરણ દેવું છે. આગળની વાતનું સ્પષ્ટીકરણ આપવું છે અમારે. શું આપવું છે? આકરા વચન કહે છે, હંત હંત એટલે ધિકાર છે એમ કહે છે. યદી કે જો એવું જાણીને ભોગ સામગ્રી ભોગવે છે કે મને કર્મનો બંધ નથી, હવે હું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો છું, મને હવે કર્મનો બંધ નથી, હવે હું ભોગ ભોગવું તો મને વાંધો નથી, એમ જાણીને પંચેન્દ્રિય વિષય ભોગવે છે, તો હે જીવ, એવું જાણીને ભોગોને ભોગવવું ભલું પણ નથી. એવું કારણ કે વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે. પછી બીજી સાઈડ ખુલ્લી કરીએ છીએ, હવે એમ જાણીને તો એમ કે હવે વાંધો નહીં, એમ નહીં, બીજું વસ્તુનું સ્વરૂપ બીજું પડખું તને બતાવીએ છીએ. શું એ એમ છે કે ભોગ સામગ્રી ભોગવતા જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી, તો એ તો અહો સમ્યક દ્રષ્ટિ જીવ, ત્યારે તારે સ્વેચ્છાચરણ શું છે? શું સ્વેચ્છાચરણ એટલે સ્વચ્છંદથી આચરણ કરવાની વાત છે? એમ નથી અહીંયા કહેવા માંગતા. શું અર્થાત એમ તો નથી, એટલે કે સ્વચ્છંદે પ્રવૃત્તિ કરવાની વાત અહીંયા બિલકુલ નથી એમ કહેવા માંગે છે. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ રાગ દ્વેષ મોહથી રહિત છે માટે કર્મનો બંધ નથી. તે જ સમ્યક દ્રષ્ટિ જીવ, ચાલો હવે કહે છે કે તે જ સમ્યક દ્રષ્ટિ જીવ જો સમ્યકત્વ છૂટે મિથ્યાત્વ રૂપ પરિણમે તો જ્ઞાનાવરણ આદિ કર્મ બંધને અવશ્ય કરે. સમકી છૂટીને મિથ્યાત્વ થઈને એમ છે કે મને વાંધો નથી, બસ આવી ગયું મિથ્યાત્વ તને એમ કે છે. શું એ રીતે તો તને મિથ્યાત્વ આવી ગયું, કેમ કે સમ્યક દ્રષ્ટિ તો રાગ દ્વેષમાં રહી છે, સમ્યક તો છૂટે તો પરિણામ રંજિત થાય છે, રંગાઈ જાય છે આખા ને આખા પરિણામ. સમ્યક દ્રષ્ટિના પરિણામ તો શુદ્ધ રહે છે, તો સમ્યક દ્રષ્ટિ છે એ જ સમ્યક દ્રષ્ટિ જો રંજાયમાન થાય તો એનું સમ્યક તો છૂટીને મિથ્યાત્વ થઈ જાય એમ કેવું છે. દ્રષ્ટિ થતો થકો રાગ દ્વેષ મોહરૂપ પરિણમે છે અને એને જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ અવશ્ય થાય ને થાય જ. અથવા બહુ સીધી સાદી વાત લઈએ તો કે એક સમયના ક્ષણવર્તી વિકારી પરિણામમાં એવડો ને એટલો હું છું એમ જે આખે આખો પ્રતિબદ્ધતાને ભાવમાં પામે, ભાવમાં આખે આખો પ્રતિબદ્ધ થઈને પરિણમે, એ જીવ મિથ્યાત્વ અજ્ઞાન સહિત કર્મ બંને કરનારો છે. શું? અને જે જીવ ભોગ સામગ્રીને ભોગવતા પણ પોતાના ભિન્ન જ્ઞાનમય સ્વરૂપના અનુભવથી ચ્યુત થતો નથી અને પરદ્રવ્યને અને રાગાદીને ભિન્ન જાણીને શુદ્ધ પરિણમે છે, શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમે છે, એને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો નથી. આમ બંનેનું સ્વરૂપ સ્પષ્ટ સમજવું એમ કહેવા માંગે છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિ થતો થકો રાગ દ્વેષ રૂપે પરિણમે છે એમ હવે કહેવા માંગે છે કે જ્ઞાનમ સંવસ સમ્યક દ્રષ્ટિ હોતો થકો જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી. કેમ કે એ તો જ્ઞાનમાં વસીને રહ્યો છે. જ્ઞાનમ સંવસ, જ્ઞાની થઈને એ વિશ્વ છે ત્યાં સુધી તો એને બંધ નથી નથી ને નથી. અપસ્થા સ્વય અપરાધ બંધમ ધ્રુવમેતી. અપરથા મેને મિથ્યા દ્રષ્ટિ થતો થકો બીજી રીતે પરિણમે, એટલે મિથ્યા દ્રષ્ટિ થઈને અપરતા એટલે બીજી રીતે. શું? સમય મિથ્યા દ્રષ્ટિ થઈને પરિણમે તો પોતાના જ દોષથી રાગાદી અશુદ્ધરૂપ પરિણમનને લીધે જ્ઞાનાવરણાદિ કર્મ બંધને તો જ અવશ્ય કરે છે. એ પણ ભોગ ભોગવને કારણે નહીં. શેના કારણે? પોતાના જ દોષથી રાગાદી અશુદ્ધ રૂપ પરિણમનને લીધે, સામગ્રીને લીધે નહીં, સંયોગને વિયોગને લીધે નહીં એમ કહે છે. પોતે મિથ્યા દ્રષ્ટિ થયો, સ્વરૂપની દ્રષ્ટિ ચૂકી ગયો, છૂટી ગઈ, પોતાનો દોષ થયો, પોતે અશુદ્ધ રૂપે પરિણમ્યો, એકાકાર થયો, એને લઈને જ્ઞાનાવરણાદિ કર્મ બંધને તો અવશ્ય કરે છો, તો એ તારા અપરાધથી કરે છો, પરના અપરાધથી નહીં. એમ સ્પષ્ટ વાત કરી કે પરના અપરાધથી નહીં, તારા અપરાધથી તો બંધાયશ અને પોતાની શુદ્ધતાથી બંધાતો નથી. તો બંધાય છે એ પણ સામગ્રી બંધનું કારણ નથી. તો પછી જે શુદ્ધ પરિણમે છે એને તો સામગ્રી બંધનું કારણ હોય એ વાત રહેતી નથી. જે બંધાય છે એને પણ સંયોગો બંધનું કારણ નથી. જે સમય નથી બંધાતો એને સંયોગો બંધનું કારણ હોવાનો સવાલ ઉભો થતો નથી એમ કે છે. એટલો પોઈન્ટ અહીંયા ચોખ્ખો કરવો છે. નવું થાય, કેમ કે લઈને તો કોઈ જાય નહીં, ત્યાં લઈને જવામાં ત્રણ નારકી સુધી છે. અહીંથી કોઈ સમ્યક દ્રષ્ટિ નરક ગતિમાં જાય તો એને ત્રીજી નારકથી આગળનું કોઈ આયુષ્ય બંધાય નહીં. તો ચાર પાંચ છ સાત ચારે નારકીમાં જે સમ્યક દ્રષ્ટિ થાય એ નવા થાય છે, બોલો, ત્યાં નવું પ્રાપ્ત થઈ શકે છે. પુરુષાર્થ એટલી પ્રતિકૂળતા વચ્ચે નવો પુરુષાર્થ પ્રગટ કરીને સમ્યક દર્શન પ્રગટ કરે તો અહીંયા આમ રોદડા રોવી તો ખોટો છે ને. હા, તો શક્યતા ઘણી છે. પોતાના અપરાધથી નથી કરતો, સાધે તો પોતાના પુરુષાર્થથી સાધી શકે છે. કામ છે સાતમી નારકીમાં થાય છે. બોલ. અંદર વળે એને કોણ પહોંચે એમ કે છે. અંદર પહોંચ સ્વરૂપ શક્તિથી પરિણમે છે એને કોણ, એ શક્તિને કોણ પહોંચે? કોઈ પહોંચી શકે નહીં. એકસો ને એકાવન છે, 152 પણ એના સ્પષ્ટીકરણમાં છે. કર્તારં સ્વફલેન યત કિલ બલાત કર્મેવ નો યોજયેત કુર્વાણ ફલ લીપ્સુરેવ હિ ફલમ પ્રાપ્નોતિ યત કર્મણઃ જ્ઞાનમ સંસ્તદ પાસ્ત રાગ રચનો નો બધ્યતે કર્મણા પરિત્યાગ એક શીલો મુનિ, અર્થ તે કારણ છે. મુનિનો અર્થ અહીંયા સમ્યક દ્રષ્ટિ કર્યો, મુનિનો અર્થ મુનિ નથી કર્યો અહીંયા રાજમલજીએ. પણ આ ગ્રંથ જ સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ વચ્ચેનો છે. આ ગ્રંથમાં મુનિદશાની કોઈ વાત છે જ નહીં. તે કારણ છે મુનિ એટલે શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્ય દ્રષ્ટિ જીવ. મુનિનો અર્થ શું કર્યો? શુદ્ધ સ્વરૂપે બિરાજમાન કીધા એને. સમ્ય દ્રષ્ટિને કઈ નજરે જોવે છે રાજમલજી? સમ્ય દ્રષ્ટિ એવો, સમ્ય દ્રષ્ટિ એટલે શુદ્ધ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે એને અમે સમ્ય દ્રષ્ટિ કહીએ છીએ. મુનિનો અર્થ સમ્ય દ્રષ્ટિ કર્યો છે. અધિકારમાં ઘણા ભૂલ કરે છે વિદ્વાન લોકો. આ તો મુનિનો અધિકાર છે, પણ મુનિને મુનિનો અધિકાર હોય તો ભોગો ભોગની વાત હોય જ નહીં. મુનિને ક્યાં એક પ્રકારનો ઉદય જ હોય છે? એ બધું તો સમાપ્ત થઈ ગયા પછી મુનિ દશા છે. સમ્યક દ્રષ્ટિને જ્યાં સુધી ખબર છે કે મારો ઉદય ચાલુ છે, સંસારના સંયોગનો મારો ઉદય ચાલુ છે, ત્યાં સુધી એને મુનિ યોગ્ય પુરુષાર્થ પણ ઉપડતો નથી ને એનું જ્ઞાન પણ બરાબર કામ કરે છે કે હજી આ ઉદય પૂરો થાય એવું નથી. ભોગ અવશેષ કર્મનો ભોગ ભોગવવો બાકી છે, શું એ પછી મુનિ દશા મારી આવશે. એ પોતાને અંદાજ આવે છે, બે રીતે અંદાજ આવે છે. આ એક શ્રુત જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. એક બાજુથી ઉદય છે એનો પ્રકાર જોતા એ ઉદય હમણાં મટે એવો દેખાતો નથી. બીજી બાજુ પોતાનો પુરુષાર્થ જોતા આ ઉદયને ઉલ્લંઘન કરીને આ પુરુષાર્થ આગળ વધી જાય એવો પણ દેખાતો નથી. તો હટસે કઈ કરતા નથી, હઠથી ઉદયનો ત્યાગ નથી કરતા. ચાલો દીક્ષા લઈ લ્યો પહેલા આપણે, પછી મુનિપણું આવી જશે. ભાવલિંગી છઠ્ઠું સાતમું ગોસ્થાન પછી ભલે આવે, ત્યારે દીક્ષા લઈ લ્યો ને આપણે. અને કદાચ કોઈ એવી રીતે સમ્યક દ્રષ્ટિ દીક્ષા લઈએ પણ છે તો બહુ ભાગ તો ન લઈએ. કોઈ લઈએ તો એને ખબર પડે છે કે મારો ઉદય આ દ્રષ્ટિનો પૂરો થઈ ગયો છે, તો દીક્ષા લઈ લે છે. તો એ જે દીક્ષા લીધી એને પણ એ ઉદય સમજે છે. શું સમજે છે? પેલા પ્રવૃત્તિનો ઉદય હતો, હવે નિવૃત્તિનો ઉદય છે એમ સમજે છે. એને કઈ દીક્ષા લીધી એટલે હું નહીં થઈ ગયો એમ નથી માનતા, આ તો ઉદય ફેર્યો છે એમ સમજે છે. એ પોતાને ખ્યાલ આવે છે કે ઉદય ફેર્યો છે. ઉદય નથી ફરતો એનો પણ ખ્યાલ આવે છે, ઉદય ફરે છે એનો પણ ખ્યાલ આવે છે. અને પોતાના પુરુષાર્થનો પણ એમને બરાબર ભાન હોય છે, જ્યાં ઉભા છે એનું બરાબર ભાન છે. એવી જાગૃતિ તો મોક્ષની ભૂમિકામાં આવી જાય છે. સમ્યક દ્રષ્ટિને ભાન હોય એ તો કહેવાની પણ જરૂર નથી. મોક્ષને પણ ભાન હોય છે કે હું ક્યાં ઊભો છું, વર્તમાન મારી યોગ્યતા કેટલી છે, અને મારું વર્તમાન યોગ્યતા અનુસાર આગળ વધવાનું મારું પ્રયોજનભૂત કાર્ય ક્યાં ને કેવી રીતે છે એનું બરાબર ભાન મોક્ષને હોય તો જ એ મુમુક્ષુતામાં વિકાસ પામી શકે. જો એવી પોતાની સ્થિતિની સભાનતાની દશા ન હોય તો એનો વિકાસ થવો સંભવિત નથી. આમ ભલે પૂર્ણતાનું લક્ષ્ય હોય, ભાવના ભલે મુનિ દશાની આવે, ભાવના ભલે જ્ઞાતા દ્રષ્ટા સંકિત દશાની આવે, પણ પોતે ક્યાં ઊભો છે એનો ભાન. એટલે વર્તમાન પ્રયોજન, ભાવિ પ્રયોજન, પરંપરા પ્રયોજન, આ બધા પ્રકારના પ્રયોજનનો ખ્યાલ હોય છે. એટલે ગોથું ન ખાય ને, નહીંતર ક્યાંક ગોથું ખાઈ જાય. તે કારણથી શુદ્ધ સ્વરૂપે અશુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાનાવરણાદિ કર્મથી બંધાતો નથી. તે કારણે બંધાતો નથી. કયા કારણે બંધાતો નથી? કે પોતે પોતામાં કોઈને ભેળવતો નથી, શુદ્ધ સ્વરૂપે બિરાજમાન રહે છે, તેથી હું તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છું, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપે છું, ત્યાં પોતાનો શ્રદ્ધા જ્ઞાનનો પરિણમન બરાબર કામ કરે છે, અભેદ થઈને કામ કરે છે, શું વિકલ્પ નથી. કેવો છે સમ્યક દ્રષ્ટિજી? એ નિશ્ચયથી કર્મજનિત વિષય સામગ્રી ભોગરૂપ ક્રિયાને જો કે કરે છે, નિશ્ચયથી એટલે સ્પષ્ટપણે, સ્પષ્ટપણે કર્મજનિત એટલે પૂર્વકર્મના ઉદયથી સંયોગ પામેલી વિષય સામગ્રી ભોગરૂપ ક્રિયા તેને જો કે કરે છે એટલે ભોગવે છે, તો પણ કર્મજનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિત પરિણામનો સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે, એવો છે સુખરૂપ સ્વભાવ જેનો, એવો છે. કેવી સરસ વાત લખી છે, સમય દ્રષ્ટિની ઓળખાણ આપી છે. ભોગવે છે ને તો પછી એના પરિણમનમાં છે શું, અંદર રહસ્ય શું છે એવું એને ખોલ્યું છે, કે તો પણ કર્મજનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને, એટલે શું કે પોતાપણાનો ક્યાંય ભાવ નથી, આ શરીર મારું છે એમ પણ નથી. સામગ્રીને ભોગવવામાં સાધન તો શરીર છે, તો કે દેહાત્મબુદ્ધિ નથી. પછી જે સંયોગો આવ્યા તે મારા છે એમ પણ નથી, ઠીક, પોતાપણાની બુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી એટલે પોતાપણાની બુદ્ધિ નથી. એક રંજિત પરિણામનો સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે. હવે શું છે કે આત્મબુદ્ધિ એ જો જાણે સંયોગોને તો એને રંજિત પરિણામ થાય, અને એ રંજિત પરિણામ મને થાય એવો એને સ્વીકાર પણ થાય. અહીંયા આત્મબુદ્ધિ નથી, તેથી આત્મબુદ્ધિ પૂર્વકના રંજિત પરિણામ નથી, સામાન્ય રક્ષક હોય છે ઉપર છલ્લા, એકાકારપણે રંગાઈ જાય પરિણામ એવા પરિણામ હોતા નથી, અને એનો સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે. એ ભિન્ન છે એટલે ભિન્ન જ છે, હું પરિણમતો નથી, હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપે રહું છું અને જ્ઞાન રૂપે જ પરિણમું છું. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ મેં મારું ત્રિકાળ સ્વરૂપ છે, એ સ્વરૂપ મારું ક્યારે મટતું નથી, પલટતું નથી, અભાવ થતો નથી, કે બીજી રીતે થતું નથી પરિણમનમાં, એ રૂપે જ હું પરિણમું છું, જેવા સ્વરૂપે છું એ રૂપે પરિણમું છું. એટલે જે બાકીનો અંશ છે એ રૂપે પોતે એનો સ્વીકાર કરતા નથી, એ રૂપે હું છું એમ સ્વીકાર એને થતો નથી. શું અને એવો છે સુખરૂપ સ્વભાવ જેનો, એકમાંથી સુખ કાઢ્યું, લ્યો આપણે શબ્દ પીડ્યો છે એક. રાજમલજી કમાલ કરે છે, અર્થ કરવામાં તો ગજબ કરે છે, કલષ્ટિકામાં એક શીલમાંથી સુખરૂપ સ્વભાવ છે એનો કહેજો. કેમ કે જો રંજિત પરિણામનો સ્વીકાર થાય તો અનંતી આકુળતા થાય, અને એનો સ્વીકાર ન થાય, ભિન્ન શુદ્ધ જ્ઞાન રૂપે રહે તો સુખરૂપે પરિણમે, અને એવા સુખરૂપે પરિણમવાનો પરિણામ સ્વભાવ જેનો છે એવા સમ્યક દ્રષ્ટિ જીવ છે. આમ લેવું છે, દુઃખી નથી થતા એમ કે છે. પછી અનુકૂળતાનો ઉદય હોય તો એ દુઃખી થતા નથી, જો કે અનુકૂળતાના ઉદયમાં લોકો સુખ સમજે છે દુઃખ તો એ, પણ એ દુઃખી નથી થતા, બીજા સુખી માને છે એ દુઃખી થાય છે, અને પ્રતિકૂળતાના ઉદયમાં પણ દુઃખી થતા નથી, સુખમાં રહીને સુખરૂપ સ્વભાવે પરિણમે છે, દુઃખી થઈને પરિણમતા નથી, ગમે હાલતમાં સુખી છે. આવી મોટી વાત છે. સામાન્ય રીતે જેને દુઃખના પ્રતિકૂળ સંયોગો કહી શકાય એમાં જગતના બધા જીવો દુઃખનો અનુભવ કરે છે, એક સમ્યક દ્રષ્ટિ જીવ એવા છે એ સુખ રૂપે પરિણમતા પરિણમતા ઉદયમાંથી પસાર થાય છે. કોઈ પણ પ્રકારના ઉદયમાંથી પસાર થતા એ સુખ રૂપે પરિણમતા પરિણમતા એ ઉદયમાંથી પસાર થાય છે, એટલે એને સુખ દુઃખ નો ઉદય છે એમ લાગુ પડતો નથી, એનાથી પર થઈ ગયા. હા, નારકીમાં પણ અંતર સુખરસ ઘટાઘટી, એ તો વાત કરી કે એને સર્વથા પ્રકારે રંજિત પરિણામનો સ્વીકાર છૂટી ગયો છે, એવો છે સુખરૂપ સ્વભાવ જેનો, એમ કેવું છે. એ સ્વીકાર છૂટી જવાથી જેનો સુખરૂપ પરિણામવાનો સ્વભાવ છે એવો સમ્યક દ્રષ્ટિ જીવ છે. આ સમ્યક દ્રષ્ટિ જીવના અંતરંગ પરિણામનો ચિતાર છે, ચોખ્ખું ચિત્ર આવું છે. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વ પરિણામ મટી ગયા છે. વિભાવરૂપ રાગદ્વેષ અલ્પ એ જુદી વાત છે, વિભાવરૂપ મિથ્યાત્વ પરિણામ એને મટી ગયા છે. લૌકિક સુખમાં પણ એ દુઃખ જોવે છે, લૌકિક સુખમાં સુખ જોતા નથી. આ બધા લોકો કે બહુ સુખી છે, હું ભાઈ જુઓ પ્રવૃત્તિ માણસ છે, બંગલા ને ગાડી છે, કેવા સુખી છે. સમય દ્રષ્ટિ શું જોવે છે, બિચારા દુઃખી છે. ગુરુદેવ શું ભાષા વાપરતા ખબર છે, એ બધા પૈસા વાળા સંબંધ માણસો દુઃખના ડુંગરામાં ડટાઈ ગયેલા છે એમ કહેતા. એમની નજર એવી હતી, એ નજરે જોતા હતા. કેમ, એ બિચારાને ઉપાધિ ઘણી, ઉપાધિ ઘણી, જે અનુકૂળ કરવા સાધનો છે એને મેન્ટેન કરવાની ઉપાધિ એને ઘણી હોય છે. આજે એક બહુ મોટો માણસ પૈસાવાળો હોય તો એની ઓફિસમાં સ્ટાફ પણ એના પ્રમાણમાં હોય ને, કે કેટલા માણસનો સ્ટાફ છે, તો કે 50 નો 100 નો 150 નો 200 માણસ 250 માણસ કામ કરે છે. અમારી ઓફિસમાં 250 માણસ કામ કરે છે ઓફિસની અંદર. એ 500 નો પગાર તો ચડે છે, હે, એનું ટેન્શન કોને. 500 જણના રોજ આજે પગાર ચડે છે, એટલું તો કમાવવું પડશે ને, પછી ઘરે એટલે વધવાની વાત છે. એનું એનું એને ટેન્શન આવ્યા વગર રહે જ નહીં. એને કે તમે હંકેલો કરો, તો ભાઈ સાહેબ આનો હંકેલો કેવી રીતે કરવો, આટલા બધા માણસો આટલું બધું કામ, એનો હંકેલો કરવો કેવી રીતે. ઉપાધિમાં ડટાઈ જ ગયો હોય, ભલે એ ઓફિસ બહાર નીકળે ત્યારે મજાની ફર્સ્ટ ક્લાસ મર્સિડીઝ ગાડી હોય, પણ ઉપાધિમાં દટાયેલો હોય. એટલે ગુરુદેવ એમ કહેતા કે ગાડીમાં નથી બેઠો, એની છાતી ઉપર ગાડી બેઠી છે. એ ગાડીમાં નથી બેઠો, ગાડી એની છાતી ઉપર બેઠી છે એમ કહેતા. એ નાનીની નજર ગઈ છે, એ લોકો એને સુખી જુએ છે, ભાઈ કેવા સુખી છે. નાની જો બિચારો દુઃખી છે, અત્યારે દુઃખી છે ને ભવિષ્યમાં ઘણો દુઃખી થઈ જશે. અરે રે, બિચારો મનુષ્ય ભાવ હારી જશે, દુર્ગતિમાં ચાલ્યો જશે. અરે, કોઈ કોઈ જીવને દુઃખ પડે એ કંઈ સારું લાગે એમ, કોઈ જીવ દુઃખી થાય એ કંઈ ઈચ્છવા જેવી વાત છે. નાંગને કરુણા આવે છે, હે, એમ એ ભગવાન આત્મા છે. ભગવાન ભૂલ્યો છે પોતાના સ્વરૂપને, ભૂલ્યો છે ભગવાન, ભૂલ્યો ભગવાન, ભૂલ્યાની ખડકી કરોડમાં, કરોડમાં ખડકી એટલે ડેલી હશે એવું નામ હતું. લ્યો કલોલ વાળા હતા ને આપણે, હે, આત્મારામભાઈ આમ કલોલ વાળા જે સોમચંદભાઈ હતા ને, એના એના ભત્રીજા થાય સોમચંદભાઈ પંડિત, જેના બધા અનુવાદ આપણને કરી દીધેલા, એના ભત્રીજા થતા આત્મારામભાઈ. તમારે કલોલમાં ગુરુદેવ ને ભગવાન ભૂલ્યો, મથ્યા દ્રષ્ટિ છે ભગવાન, પણ ભગવાન ભૂલ્યો છે પોતાના સ્વરૂપને. તો કે સાહેબ અમારા ગામમાં ભગવાન ભૂલ્યાની ખડકી છે, કે ઠીક એવું પણ છે ખરું. એટલે ત્યાં રહીએ છે, ભગવાન ભૂલેલો ત્યાં રહીએ છે. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વ પરિણામ મટી ગયા છે. સામાન્ય રાગદ્વેષ વિભાવ છે, પણ મિથ્યાત્વના રાગદ્વેષ રૂપ મિથ્યાત્વ પરિણામ એને મટી ગયા છે. તે મટવાથી અનાકૂળત્વ લક્ષણ અતિન્દ્રિય સુખ અનુભવ ગોચર થયું છે. શું? અને એ મિથ્યાત્વ પરિણામ મટવાથી શું થયું છે? કે જેનું લક્ષણ અનાકૂળતા છે એવું અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિય દ્વારા નહીં, અતિન્દ્રિય સુખ, આત્મિક સુખ, અંતર્મુખ પરિણામનું સુખ તેમને અનુભવ ગોચર થયું છે. આવલો એકમાંથી સુખ કાઢ્યું ને, એક શીલ એ એકમાંથી સુખરૂપનું શું કાઢ્યું, એનો વધારે ખુલાસો આપ્યો. કે વાત એમ છે કે એને જે મિથ્યાત્વ મીઠું છે એને લઈને એમને અતિન્દ્રિય સુખનું પરિણમન ચાલુ થયું છે. અંદરથી જે સુખનો ભંડાર ભેરો છે, કેટલું સુખ છે એ ભંડારમાં? અનંત સુખ છે, તળિયું જ નથી નીચે. એ ભંડારને નીચે તળિયું નથી, ઉપર મોઢું છે પણ નીચે તળિયું નથી. એમાંથી પ્રવાહ ચાલુ થયો છે. હવે પાતાળ ફૂટીને પાણી નીકળ્યું છે, હવે બંધ થાય એવું 24 કલાક નીકળ્યા જ કરે એની અંદરથી. એવા અતિન્દ્રિય સુખ એમને અનુભવ ગોચર થયું છે એમ અહીંયા કહેવું છે. કલશના એક પદમાંથી કેટલું કાઢ્યું? તત્ફળ પરિત્યાગ એક શીલ. તત્ફળ એટલે કર્મના ફળનો જેને સ્વીકાર નથી, પરિત્યાગ એટલે સ્વીકાર નથી, અને એ સ્વીકાર નહીં, એક શીલમાંથી સુખરૂપ પરિણમી ગયો છે એમ કહે છે. જો કર્મ ફળમાં આત્મબુદ્ધિ કરે કે મને મારો ઉદય આવ્યો, મારો આવો ઉદય આવ્યો, મારો આકરો ઉદય આવ્યો, દુઃખી થઈ જાય. સમ્યક દ્રષ્ટિ તો એનો સ્વીકાર ન કરે એવો એનો પરિણામનો સ્વભાવ છે, અને એ સ્વીકાર નહીં થવાને લીધે એને અતિન્દ્રિય સુખનો અનુભવ વર્તે છે. સુખી છે. કઈ સ્થિતિમાં સુખી છે? ગમે તેવી સ્થિતિમાં એ સુખી છે. એને કોઈની બહારની સ્થિતિ સાથે એને કોઈ સંબંધ નથી, લેવા કે દેવા સુખી છે એટલે સુખી છે. એનો બીજો અર્થ એમ પણ થાય છે કે અનુકૂળતાના સંયોગોનો સ્વીકાર કરે તે સુખી નહીં. પ્રતિકૂળતામાં તો દુઃખી થઈ જ જવાનો એ જીવ, પણ અનુકૂળ સંયોગોનો સ્વીકાર જેને વર્તે, કેમ કે તત્ફળ પરિત્યાગ નથી એનો, એ ફળનો સ્વીકાર થઈ ગયો, એ દુઃખી છે, એ સુખી નથી. એક આટલી ઉપાધિ દૂર થાય ને તો આપણે નિરાંતે ધર્મ કરીએ, કોઈ દી નહીં કરીએ કે એમ કે છે. અમુક મારે ઉપાધિ આવી પડી છે, એક ઉપાધિ જો દૂર થાય ને તો હું નિરાંતે ધર્મ કરી શકું, પછી મને વિકલ્પ ન રહીએ. કે એ તને હરખાઈ આવે ને એનો જે વિકલ્પનો આધાર છે, એના આધારે જે વિકલ્પ છે ને, એ તને ધર્મ નહીં કરવા દે. તે આધાર તો એ પકડ્યો ને કે મને આટલી અનુકૂળતા આવે તો હું ધર્મ કરી શકું, તો કે તારી જે આધાર બુદ્ધિ છે એ તને ધર્મ નહીં કરવા દે. અનુકૂળતાની આધાર બુદ્ધિ કે પ્રતિકૂળતાનો સ્વીકાર કે અનુકૂળતાનો સ્વીકાર એ આત્મ સ્વરૂપનો અસ્વીકાર છે, કેમ કે અસંગ તત્વ છે. આત્મા ત્રણેય કાળે જે અસંગ તત્વ છે એનો એમાં અસ્વીકાર થાય છે, એટલે એને કદી સમ્યક દર્શન કે ધર્મ થાય નહીં. હે આજીવિકા કે ફાજીવિકા ગમે તે, આધાર બુદ્ધિ ખોટી છે. એમ તો આપણે સોનગઢમાં અનુકૂળતા હોય અને એની વ્યાજની આવક હોય વગર માથાકૂટની, તો આપણે નિરાંતે સોનગઢ નિવૃત્તિ લઈને બેસી દીધું, ધર્મ થાય કે ન થાય એવી રીતે કોઈ દી ન થાય. ઠીક, પણ વગર અનુકૂળતા એ સોનગઢ જઈને બેસવું કેવી રીતે? તો કે સોનગઢ બેસવાની વાત નથી, તારા આત્મામાં બેસ એકવાર. સોનગઢ જઈશ એટલે આત્મામાં નહીં બેસાય, અને સોનગઢ નહીં જાય એટલે આત્મામાં નહીં બેસાય એવું નથી. ત્યાં જાય એટલે આત્મામાં બેસી શકે એવું છે? તો બધાને ત્યાં આત્મજ્ઞાન થતું થઈ જાત. હે, અરે ત્યાં વિકલ્પનો પાર નથી, ચીકણા ભીંડા જેવા હોય. નાના મારા ને આટલી અનુકૂળતા જોઈએ, આટલી અનુકૂળતા જાય તો તમારે જીણા મજીની અનુકૂળતામાં ગૂંચવાય. પછી એને ત્યાં પછી ભલે ઓરડી લીધી હોય આપણે, આમ હોવું જોઈએ, આમ આમ હોવું જોઈએ, આમ આમ હોવું જોઈએ, ચાલુ જ થઈ જાય તમારે, કેમ કે આધાર બુદ્ધિ ખોટી છે ત્યાં. શું? ત્યાં જે અનુકૂળતા હોય તો ત્યાં રહેવું, એ આધાર બુદ્ધિ જ ખોટી છે, એ ધર્મ પામવા જ ના દે. ધર્મ પામવા વાળાનો સિદ્ધાંત બીજી રીતે છે. એમ વિચારે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય મારે મારો આત્મ સાધવાનું સાધન કરી લેવું છે, કરી છૂટવું છે, એમાં મારે મને કોઈ સંયોગોની અનુકૂળતા પ્રતિકૂળતા મારે જોવાની હોઈ શકે એ જ્યાં સુધી જોવાની વાત છે ત્યાં સુધી ધર્મ પામવાની વાત જ નથી. એવી બરાબર યથાર્થ સમજણ હોવી જોઈએ. પછી પ્રવૃત્તિ નિવૃત્તિ એ પૂર્વકર્મને આધીન છે. ભલે જીવ નિવૃત્તિ મુમુક્ષુ જીવ ઈચ્છે છે, જ્ઞાની પણ નિવૃત્તિ ઈચ્છે છે, પણ પ્રારબ્ધને નહીં ભોગવવું ને નિવૃત્તિ લેવી છે એવો પ્રકાર હોઈ શકે નહીં સમજણમાં, યથાર્થ સમજણમાં હોઈ શકે એમ કહેવાય.